તારીખ 2/8/1997 ડાયરીના બોલ નંબર 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105
શું વિષય ચાલે છે? સમ્યક દર્શન પામવાની પૂર્વ ભૂમિકા, યથાર્થ પૂર્વ ભૂમિકા કેવી હોય, અથવા સમ્યક દર્શન પામનાર જીવના પૂર્વ ભૂમિકાના પરિણામો કેવા હોય, એ પરિણામો ક્રમશઃ ચાલતા આપણે એકત્રીસ પરિણામો જોયા છે, 32મો ચાલે છે. એકાંત પ્રિયતા, મધ્યસ્થ ભાવે નિજ દોષને દેખનાર, 31મો છે આમાં મારી બુકમાં. થઈ ગયું જેથી સ્વચ્છંદ ન ઉપજે, એ થઈ ગયું 32મો. એકાંત પ્રિયતા હોય આ ભૂમિકામાં, બહુજન પરિચય એ પ્રતિકૂળ પરિસ્થિતિ છે આગળ વધવા માટે, ને બને એટલો ઓછાનો પરિચય કરવો. થોડાનો વધારે પડતો એટલે શું છે, તેની સાથે રાગ તીવ્ર થઈ જાય. ઘણાના સંઘમાં પણ રાગ તીવ્ર થાય, બહુ ઓછામાં બહુ ઓછાનો ઘણો કરે તો પણ રાગ તીવ્ર થાય. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ કે એક માણસને 7 દીકરા છે ને એક માણસને 1 જ દીકરો છે, બે હરખા દુખી. કેમ કે એકમાં બધો રસ રેડા છે, મારે હાથ હાથ, મારે હું વાંધો છું, મારે 7 છે. એમ બહુજન પરિચયમાં રાગ વધારે છે, અને થોડામાં અતિ કરે છે તો રાગ વધારે છે. એ તો કોમન ફેક્ટર તો એનું ઈ થયું, એમ કેવું છે, એમને એમ કેવું છે. ત્યાં અહીંયા બીજી વાત છે, એ વાત છે કે પોતાનું કામ જેને કરવું છે અંદરમાં ને અંદરમાં, એને એકાંત વધારે અનુકૂળ છે. ઘણા માણસોના પરિચયમાં એ પોતે ડિસ્ટર્બ થશે, કેમ કે એક તો પરલક્ષની અનાદિની ટેવ છે, એ છોડવાનો પ્રયત્ન ચાલે છે. વધારે પરિચયમાં તો પરલક્ષ્મી ક્યાંથી મટવાનું હતું? આમ ને આમ, નાનું આમ, નાનું આમ, નાનું આમ, એમ થયા જ કરવાનું, એટલે એ અનુકૂળ નથી. સત્સંગ પણ ક્યાંક થાય, પછી આમ તો મૂળ તો આપણો ઈરાદો તો શાંતિ, આત્મશાંતિનો છે. ઘણાના પરિચયમાં આત્મશાંતિ ક્યાંથી આવવાની હતી? ઓછાનો પરિચય હોય અથવા એકાંત પ્રિયતા હોય એમાં શાંતિ મળવાની છે. પોતાની આત્મશાંતિને અનુકૂળ એકાંત છે. હા, સત્સંગ સિવાયનો અને બારમાં પણ જે મુમુક્ષુ છે એમાં સિલેક્ટેડ હોય તો વધારે સારું. તો પોતાથી વિશેષ ગુણવાન હોય એના સંગમાં જવું, સામે ચાલીને પોતાથી ઓછા ગુણવાન હોય એના સંગમાં પરિચયમાં ન જવું, તો એવો પરિચય ન વધારવો. અથવા ઘણીવાર શું હોય છે, કેમ કે ગુરુદેવ હતા તો એક એવા પ્રસિદ્ધ જ્ઞાની મહાત્મા હતા, હજારો માણસો ત્યાં આવતા હતા. હવે ત્યાં રહેનાર માણસ નવરો હોય, બીજું ત્યાં તો નિવૃત્તિ લઈને આવ્યો એટલે નવરો હોય, ત્યાં નવા નવા આવે ને પરિચય વધારે, એમાં એનું કામ કેદી થાય. એને તો શું થાય કે ભાઈ ગુરુદેવનો અથવા જ્ઞાનીનો પરમ સત્સંગ મળે છે, એ સત્સંગને હું ઝીલું ને પચાવું, એકાંતમાં લાગોળું ને મારામાં ઉતારું, એમ લેવું. છતાં સંગ કરવાનું મન થાય તો કોઈ પોતાથી વિશેષ ગુણવાન હોય એના સંગમાં જવું, એમ કરવું. એકાંત પ્રિયતા હોય છે, કેમ કે અભિપ્રાય આત્મ શાંતિ નો છે એટલે એમાં એકાંત પ્રિયતા હોય છે. બહુ જણાના ટોળા વચ્ચે રહેવાનો અભિપ્રાય નથી. છતાં રહેવું પડતું હોય તો પોતે એકાંત મેળવી લે, પોતાની વચમાં રહેતો પછી ન રહે. કારણ શું છે કે પછી ઇધર ઉધર ની ચાલવાની છે. રાજાના વચ્ચે રહી એટલે ઇધર ઉધર ની ચાલવાની, પરલક્ષ તો હતું જ, પરલક્ષ ને ટેકો મળશે, પોષણ મળશે. બસ પોતાને જરૂરત લાગે એ પ્રમાણે સત્સંગ કરે. જાજાનો પરિચય અનુકૂળ નથી. એના કરતા એકાંત પસંદ કરે. એ વાત નથી, એ વાત નથી.
એમના ઘરે પોતાને પણ ઘણા મહેમાન હતા, તેમ છતાં એ ઘરે લઈ આવ્યા સાહેબ ને. પડ્યું છે ત્યાં એમ પલંગ નાખી દીધું એમને, ઓસરી જે છે ને ત્યાં ત્યાં પલંગ રાખી દીધું. એ વાત કરતો એમ કે આટલી બધી ઘરમાં ભીડ હતી, તેમ છતાં એ કે એટલી ભીડ ની વચ્ચે પણ પોતે એમ કે ધ્યાનમાં બેસી જતા હતા. ઓસરીમાં ઓસરીમાં જ્યાં પલંગ નાખતો ને, એ કે મને આટલી જગ્યા બસ છે.
એમ પણ આવે છે સત્પુરુષને બહુ સાંભળવા કરતા એના ચરણ કમળમાં રહેવું,
એટલે પૂછપૂછ કરવા કરતા. એ તો લીધું છે ને એમને કે જ્ઞાન કરતા ભક્તિ માગવી, એને લીધું છે. આહાર વિહારમાં નિયમિતતા અને ઉદાસીનતા બે. આહાર વિહાર અને નિહાર ને નિયમિતતા હોય જેથી દેહાશ્રિત ભાવો છે એ મર્યાદિત થાય. રાગરસ જેનો મંદ થયો છે એવો આત્માર્થી તેને આ સહજ છે. પોતાનો રાગ રસ નથી એટલે આહારમાં એટલો બધો રસ નથી, અને આહાર વિહાર નિયમિત હોય તો સ્વાભાવિક રીતે શારીરિક પ્રોબ્લેમ પણ ઓછા હોય. તીવ્ર રસવાળાને આહાર વિહાર નિયમિત હોય નહીં તો એને પ્રોબ્લેમ ઊભા થવાના. હજી તો દેહાત્મ બુદ્ધિ છે એટલે પરિણામ ખેંચાવાના. આ વિષયમાં અનિયમિતતા તીવ્ર રાગરસને લીધે સહજ પ્રવર્તે, પણ આત્માર્થીને એવો પ્રકાર ન હોય. કારણ કે આત્માર્થી સહજ વૈરાગ્યવાન છે અથવા ઉદાસીન છે, એને રસ નથી, એ જોઈને ઉદાસીનતા છે. એટલે નિયમિતતા છે જે ચાલો નિયમિત રીતે શરીરને ભાડું દેવું છે. જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં ભાડું દેવું છે, નિયમિત રીતે આપી દઉં. એ મહિનો થાય ને મકાન માલિકને ચૂકવી દે, એમ ટાઈમ થાય ને ચૂકવી દે. પછી આ જોઈને તે જોઈને આવું જોઈને તેવું જોઈને એ ચિકાસ રસ હોય તો થાય ને તો ન થાય. આજે ઓલા 105 પત્રમાં છે ને, સમ્યક દર્શન ને પાત્ર કોણ, અથવા ભગવાન મહાવીર ના બોધ ને પાત્ર કોણ, 10 બોલ લીધા છે. એમાં છે આર વિહાર નો એકાંત પ્રિયતા નો, પછી પોતાને પોતાના ની ગુરુતા દબાવનાર એ પણ એમાં જ છે. 10મું છે, છેલ્લું 10મું એ છે પોતાની ગુરુતા દબાવના. એ 10-10 લીધા છે. ગુરુતા એટલે શું? કે આત્માર્થી જીવ સામાન્ય મનુષ્યથી વિશેષ યોગ્યતાવાન હોય છે, તેમ છતાં એને પોતાને પણ ખ્યાલ હોય છે કે બીજા કરતા યોગ્યતા સારી છે, તેમ છતાં પણ પોતે માનથી પ્રસિદ્ધિથી દૂર રહેવા ઈચ્છે છે. બેન સર તો એવા શબ્દ બોલે છે કે માન અને પ્રસિદ્ધિથી દૂર ભાગે છે. ભાગે છે એનો અર્થ શું છે? એવા પ્રસંગ ઉદયમાં આવે તો એને ટાળવાનો પ્રયત્ન કરે, બીજા જીવો મેળવવાનો પ્રયત્ન કરે, આ ટાળવાનો પ્રયત્ન કરે. કેમ કે માન અને પ્રસિદ્ધિ મળતા એમાં ખુશી થવું, એવો ભોગવટો, પ્રસિદ્ધિનો ભોગવટો, એ પરિણામ ઊભા થાય. અને એ પરિણામ ઊભા થાય તો એટલું નુકસાન થાય. એટલે પોતે દૂર રહેવા ચાહે છે અને તેથી પોતાની મહત્તાને છુપાવે છે. અને તે પણ કૃત્રિમતા વગર છુપાવે છે, સહેજપણે સહેજે છુપાવે છે. કોઈ વાર કૃત્રિમતા કરે તો પણ દોષ નથી એનો, કેમ કે એને પોતાને મહત્તા પ્રાપ્ત કરવી નથી, માન મેળવવું નથી, પ્રસિદ્ધિ મેળવવી નથી. એ પ્રકાર કૃત્રિમતા કરે એટલે ઈરાદાપૂર્વક. દાખલા તરીકે એમ કે કોઈ એમ કે ભાઈ તમે તો તમારે તો શું વાત થાય, બહુ તમે શાંત માણસ. તમે કે ભાઈ મારામાં કાંઈ નથી, હવે તમે કહો એટલે હું હું તો મારામાં તો મને કાંઈ લાગતો નથી. ખબર હોય હું તો સાધારણ માણસ છું, એવું કઈ તમારે મારા માટે કઈ ન ગણવું. કૃત્રિમતા કરેલી અથવા ચાહે એવા પ્રસંગ છે દૂર જાય તો એ કૃત્રિમતા થઈ, પણ બને ત્યાં સુધી કૃત્રિમતા વગર છુપાવવાનું થાય તો સારું. એટલે સહેજે સહેજે આ ગુણ પચાવવાની પદ્ધતિ છે, કેમ કે સમ્યક દર્શન થશે ત્યારે તો આત્માના અનંતા ગુણનો અંશ શુદ્ધ થશે અને દ્રષ્ટિ પોતાના નિજ પરમાત્મા ઉપર કબજો કરશે. એટલે ગોપાળદેવની ભાષામાં કહીએ તો પરમાત્માને વશ કરશે, પરાભક્તિ દ્વારા પરમાત્માને વશ કરશે, તો પણ બીજાને ખબર પડવા નહીં દે. તો એને ગુરુતા દબાવીને પોતાને એ કહેતો ન ફરે કે હું મારા આવા પરિણામથી કહું છું, મારા આવા અનુભવથી કહું છું, અને મારા મને આટલો અનુભવ છે માટે કહું છું, મારી આવી પરિણતિ છે માટે કહું છું. ગુરુ ના નામે ચડાવે, એ તો ગુરુએ બધું આપ્યું છે એટલે વાત કરું છું, બધું ગુરુદેવની કૃપાથી આટલી વાત થાય, પોતાને પોતાની વાત ના લે. તો એ સમ્યક દર્શનને દબાવે છે, જે પોતાના સમ્યક દર્શનને દબાવે છે એ ક્યાંથી, તે આત્માર્થી હતો ત્યારથી એને એ કેળવણી લીધી છે પોતાની ગુરુતાને દબાવવાની. એ પ્રેક્ટિસ એની ત્યારથી ચાલે છે, પછી તો જેમ જેમ ગુરુતા આવે એમ એને દબાવે, જેમ ગુરુતા આવે એને દબાવે, દબાવે તો છુપાવે, કેમ કે છુપાવવામાં લાભ છે. એ એક વિચિક્ષણતાનો પ્રકાર છે, છુપાવવામાં લાભ છે. હા, આદિવાસીઓની વચ્ચે હીરાના હાર પહેરીને ન બેસાય, લૂંટી લે. એટલે અત્યારે એવું છે, ધર્મ દારિદ્ર ઘણું છે, જેમ આદિવાસી દરિદ્ર લોકો છે તો પૈસા વાળાને લૂંટી લે. દરિદ્રની વચ્ચે પૈસા વાળો એક હોય તો દરિદ્રીઓ ભેગા થઈને એને લૂંટી લે કે આને એકલાને હું, આપણે બધાને જોઈએ, એવી દશા થાય. એવું જ થાય, માથા કુટુંબી થાય એને એક જાત નહી. જગતમાં માનવ પ્રકૃતિ એવી છે કે તેજોદ્વેષ થયા વિના રહી એની, એટલે કોઈને વધારે માન મળે તો બીજાની ઈર્ષા થયા વગર ન રહે. એ સહજ માનવ પ્રકૃતિ છે, એટલે સામાન્ય માનવીની આ યોગ્યતા છે. એ પરિસ્થિતિ ઊભી થવાની, એ માથાકૂટમાં શું કરવા ઉતરે, શું જરૂર છે, આપણે આપણું. શાસ્ત્રમાં એ દ્રષ્ટાંત આવે છે કે એક માણસ પરદેશ કમાવા ગયો, પછી સ્વદેશ પાછો આવ્યો, ધન લઈને, કમાયેલું ધન લઈને સ્વદેશ પાછો આવ્યો. એને જોયું કે આ દેશમાં તો બધા ગરીબ માણસો છે, આપણે આ ધનનું પ્રદર્શન કરશું તો લૂંટાઈ જશે, માટે જો આપણે ખરેખર આ ધનનો ઉપભોગ કરવો હોય તો છાનામાં ન કરો, રોજ મીઠાઈ બનાવીને ખાય તો બાજુના ઘરવાળાને સુગંધ આપી ન દે, આમ કેમ થાય છે, અને ત્યાં રોજ કેમ આમ બને છે. કેમ કે આગલા ભાવમાં છેતરાણા હતા, આગલા ભાવમાં લપસી ગયા હતા, બીજા ભાવમાં નક્કી કર્યું બોલવું જ નહીં ને, ભલે બધા જળ કે આ જળ જેવો, આ ભરત તો આ જળ જેવો છે, જળ ભરત છે, નામ જ પડી ગયું જળ ભરત. એટલે બહુ સારું, મને એમાં જ મજા છે. નમ્રતામાં પણ પોતે મૌન રહીએ તો ક્યાં સવાલ દે છે, બોલ બોલ કરે તો બહાર પડે, ન બોલે તો કેમ કે શું કાની જીવ મૌન રહી ગયા, એને પોતાની ગુરુતા દબાવી દીધી. વાસ્તવિકતાની સમજણ હોય એટલે શું કે ચાર ગતિના સર્વ દુઃખ નો નાશ અને અનંત શાશ્વત સમાધિ સુખ ની પ્રાપ્તિ એની સાધનાની કિંમત સમજીને આદર બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય. મૂલ્યાંકનમાં શું છે કે આદર બુદ્ધિ ઉત્પન્ન થાય છે મોક્ષની અને મોક્ષ માર્ગ પ્રત્યે, એને માર્ગ ભક્તિ પણ કહેવામાં આવે છે. કૃપાળુદેવે જે ભક્તિના અનેક ભેદો લીધા છે એમાં એક માર્ગ ભક્તિ પણ લીધી છે. કેટલો સર્વ પ્રકારના સર્વ દુઃખો નો નાશ, કોઈ પ્રકારનું થોડું પણ દુઃખ ન થાય અને સુખ કેટલું થાય કે જેની હદ નહીં એટલું, એનું મૂલ્ય કેટલું કે દુનિયામાં કોઈ એનું મૂલ્ય કરવાની ટર્મિનોલોજીમાં નથી. એટલું એપ્રિસિએશન હોય અને ઘણી આદર બુદ્ધિ ઉત્પન્ન થાય મોક્ષ અને મોક્ષ માર્ગ પ્રત્યે. એટલે એનું અમલીકરણ પણ થાય અને બીજા એવા જીવો હોય તો તેના પ્રત્યે બહુમાન અને આદર બુદ્ધિ પણ થાય. છત્રીસ, આત્મજાગૃતિ ઉત્પન્ન થઈ હોય એટલે કે જાગૃતિ પૂર્વક નિજ ભાવનું અવલોકન સૂક્ષ્મપણે થતા રાગ રસ અને પર રસ તૂટતો હોય, ઘટતો હોય એવી ભૂમિકા છે. આત્મકલ્યાણની ભાવના તીવ્ર છે એટલે એ ભાવનાને વશ પોતાને નુકસાન ક્યાં થાય છે, અજાગ્રત અવસ્થામાં નુકસાન થાય છે. અજાગ્રત અવસ્થામાં ઉદય ભાવમાં રસ લેવાય છે, તન્મય થઈ જવાય છે અને ઘણું નુકસાન જીવ પોતાને કરી બેસે છે, ઘણું આવરણ આવે છે, નુકસાન થાય છે એટલે પોતાને જ્ઞાનને આવરણ આવે છે અને સુખ ગુણની ઘાત થાય છે, આકુળતા વધે છે. જેટલો ઉદયમાં રસ લીએ એટલી આકુળતા વધે છે. આત્મજાગૃતિ આવે ત્યારે એ ભાવ શરૂ થાય તો એનું અવલોકન ચાલુ થાય તો રસ તૂટે તરત જ, તરત જ ઇન્સ્ટન્ટ એનો રસ તૂટે. જ્ઞાન એવું છે કે રસને વધવા દેતું નથી, કંટ્રોલ કરી લે છે. જાગૃતિ છે એ રાગને, રાગ રસને કંટ્રોલ કરે છે. અને આ પ્રયોગ છે એનું ફળ તરત જ આવે છે, એટલે તરત જ રાગરસ તૂટે છે, પોતાને ખબર પડે છે, જાગૃતિ છે એટલે પોતાને ખબર પડે છે. અવલોકન ના તો જાગૃતિ ના તો બીજા ઘણા ફાયદાઓ છે. રાગરસ તૂટે છે એટલું જ નહીં, કોઈ પણ વિપરીત અભિપ્રાય પૂર્વક થતા પરિણામો હોય તો એ અભિપ્રાયને પણ અવલોકન કરનારો જીવ પકડે છે. એટલે અભિપ્રાયની વિપરીતતા ત્યાં મૂકવાનો પ્રસંગ ઉભો થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં મુખ્ય કામ છે વિપરીત અભિપ્રાયોને મટાડવાનું છે, અને એ અવલોકન દરમિયાન વિશેષ પ્રમાણમાં અથવા સારા પ્રમાણમાં થાય છે. અવલોકનનું સ્ટેજ છે એ ઘણું લાભદાયક છે. જેમ જેમ અવલોકનની પ્રેક્ટિસ વધે છે તેમ તેમ અનુભવમાં આવતા ભાવોનો પરિચય વધે છે, અને પરિચય ઓળખાણનું કારણ થાય છે. આ પણ અવલોકનનો એક વિશેષ લાભ છે. એમનો વિભાવ જાતિ શું છે, વિભાવ જાતિમાં દુઃખ શું છે, મલિનતા શું છે, વિપરીતતા શું છે, એ બધું બહુ સૂક્ષ્મ રીતે સમજાવા લાગે છે, અને તે પણ અનુભવથી એનું સમજણ થાય છે, વિચારથી નહીં. આ સમજણ અનુભવથી થાય છે, એટલે અનુભવ જ્ઞાન થાય છે, એ વિશે પ્રેક્ટિકલ નોલેજ, અને એ પરખ આવવાથી ક્રમશઃ આગળ જઈને સ્વભાવ વિભાવ વચ્ચેની વહેંચણી વેદ જ્ઞાનની ભૂમિકા ઉત્પન્ન થાય છે, અને અવલોકનમાંથી વેદ જ્ઞાન જન્મે છે. બીજી ભાષામાં એમ પણ કહી શકાય કે વેદ જ્ઞાન થવા માટે જે પ્રેરક બળ જોઈએ એ અવલોકનમાંથી આપ્યું છે. પ્રેરક બળ અવલોકન માંથી આવેલું છે, નહીતર વિજ્ઞાન કરવું હોય તો થાય નહીં. પણ એની પાછળ જે બળ જોઈએ એ બળ અવલોકનથી ઉત્પન્ન થયું. અવલોકનના ઘણા ફાયદા છે. હવે તો આપણા અવલોકન ઉપર આખું ક્લાસિફિકેશન ચાલે છે, એમાં કેટલાય પડખા આવશે. 1700 પૂરા થશે એમાં તો કેટલાય પડકાર, પછી એવું જરૂર લાગશે તેના ઉપર આર્ટિકલ તૈયાર કરશું. યથાર્થતા છે, પાંચ સાત તો ઘણા મુખ્ય મુખ્ય લખવા જેવા આર્ટિકલો વધારે થશે, 200 ખાતા થશે, તો એમાંથી
જ્ઞાન દશા અને જ્ઞાન દશા વચ્ચે શું ફરક છે પોતાને પોતાના પરિણામ
ખ્યાલ ઘણો ઘણા પડખાઓનું જ્ઞાન અવલોકન દ્વારા થાય છે. એ અવલોકનના ફાયદાઓ ઘણા પડખાને સમજણ આવે છે.
Yeah.